te karoty. આપણે આંગણે સીમંદરાદિ જિનેન્દ્ર દેવની પધરામણીનો વાર્ષિક મહોત્સવ ચાલી રહ્યો છે. એનો આજે બીજો દિવસ છે. આ મહોત્સવને અનુરૂપ એવી સિદ્ધ પરમેશ્વરીનું પૂજનનું વિધાન ચાલે છે, જેમાં આપણને ટેકચંદજી સિદ્ધ ભગવાન આઠ કર્મથી રહિત છે. કોઈને એમ થશે કે આત્મા તો કર્મનો નાશ કરે ને એવું તો કાંઈ હોતું નથી. રાગનો ત્યાગ કરવો એ પણ એક અસદભૂત વ્યવહાર અધ્યાત્મ દ્રષ્ટિએ વ્યવહારનું કથન છે. એમાં આવું બધું કેમ કર્મથી રહે? જેમ આજના પ્રવચનમાં ખાસ ગુરુદેવ 16મી ગાથા માટેનું કીધું હતું, આચાર્યદેવ જ્ઞાનીઓ પાસે બીજો કોઈ ઉપાય નથી કે વ્યવહારી જન ભેદથી જ સમજે. અભેદને સમજતો હતો એ તો સીધો સાધનાના પંથે વયો જાત. અમારે કોઈ ભેદથી કહેવાના વિકલ્પમાં પણ રોકાવાની જરૂર નથી. પણ થાય છે શું? નિષ્કારણ કરુણા બુદ્ધિનો એક વિકલ્પ ઉઠે છે તો સામો જે જીવ વ્યવહારી જન છે એને એની ભાષામાં કહેવું પડે છે. પણ એટલું ધ્યાન રાખજે, ભેદથી કહીએ છે પણ ભેદને ક્યારેય તું અધિક કરતો નહીં, મુખ્ય કરતો નહીં. એ સાંજના ગુરુદેવસિંહના વચનામૃતમાં પણ એ ચાલે છે કે સાધક જીવની દ્રષ્ટિમાં શું હોય છે. એટલો ગેપ તારે તારા પુરુષાર્થથી પૂરો કરવો પડશે, ભેદથી કહે અને અભેદનું લક્ષ્ય થાય, ભેદથી સમજાવે અને અભેદનો આશ્રય થાય. એ તો તારે જ કરવું પડશે. તો અહીંયા આપણે પ્રતિષ્ઠાના વાર્ષિક દિવસોમાં આઠ કર્મથી રહિત એક અસદભૂત વ્યવહારથી કે એવો ભૂતકાળમાં સંયોગ હતો અને સ્વરૂપની સાધના કરી તો અશુદ્ધતા વહી ગઈ. ખરેખર તો એનો અભાવ થયો છે. અશુદ્ધતા ગઈ તો અશુદ્ધતાના નિમિત્તે જે કર્મો બંધાતા એ પણ નવા થતા નથી, જૂના છૂટી જાય છે. અને એનું નામ જ આઠ કર્મથી રહિત થાય છે. અને આઠ કર્મમાં રહિત થયા ભાવ કર્મ નથી, એના નિમિત્તે હવે દ્રવ્ય કર્મ નથી, તો એના નિમિત્તે મળતા નો કર્મનો પણ સંબંધ એક ક્ષેત્રાવગા છૂટી જાય અને એને જ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. પ્રણતિમાં તો નથી પણ અશુદ્ધતાના નિમિત્તો છૂટી ગયા છે. નિમિત્તનું લક્ષ્ય છેડ્યું છે અને વિભાવનો અભાવ થયો છે. અને તો બાયમાં નિમિત્ત રૂપે કોઈ અજીવ ઉદગલનો કોઈ સંબંધ રહેતો નથી અને પ્રણતિમાં અશુદ્ધતા રહેતી નથી. તો આવા સિદ્ધ ભગવાનને યાદ કરીને આપણે પણ આવી દશા અંતરંગની અને બાહ્યની, જેમ મુનિ દશામાં અંતર્બાહ્ય શું હોય છે, બાહ્યાંતર નિર્ગ્રંથ જો. અંતરંગમાં મિથ્યાત્વ આવતી ભાવ પરિગ્રહ નથી અને બાહ્યમાં વસ્ત્ર પાત્ર આદિ એ દ્રવ્ય પરિગ્રહ નથી. અને ત્યાં તો અપરોસરમાં ક્યાં સુધીની વાત કરી, ક્યારે થઈશું બાહ્યાંતર, પછી આગળ શું છે, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, તીક્ષ્ણ છેદીને. અરે જેનો ત્યાગ કરો છે એમાં કાળની રાસો જોવી છે, એમને દેહ રહી ગયો છે કારણ કે આયુષ આધીન છે. બીજા તો અંશ માત્ર પણ વસ્ત્ર તાતણો હોય જ નહીં, અને એ દેહ પણ વિંચિત મૂર્છાનો હોય, અન્ય કારણે અન્ય કશું કલ્પીએ નહીં. લેવાની વાત તો દૂર. અને આવી નિર્ગ્રંથ દશા ફરીથી અંતર બાહ્ય પરિગ્રહથી રહી, વસ્ત્રપાત્ર આદિ બાહ્ય પરિગ્રહ અને મિથ્યાત્વ આદિ અભ્યંતર પરિગ્રહ, એમ અહીંયા સિદ્ધ દશામાં અંતર બાહ્ય શું છે? અંતરંગની પ્રણતિમાં ઔદયિકના 21 ભેદ છે, એમાં છેલ્લો કયો ગણીએ તો કયો? અસિદ્ધત્વ ભાવનો ઔદયિકપણું પણ છૂટી ગયું. યોગ તો કેટલામ ગણ સ્થાને છૂટી ગયો હતો? 14મે છૂટી ગયો, 14મે યોગ. કસાય 12મે છીટો, યોગ 14મે છીટો. અને સિદ્ધ દશામાં એક જે સંસારી કહેવાતા હતા, ચાર નિમિત્ત રૂપે અઘાતી કર્મ હતા, ચાર પ્રતિજીવી ગુણ જે પ્રગટ નહોતા થયા. ચાર અઘાતીની સામે ક્યાં છે? ચાર. આયુષ કર્મના અભાવપૂર્વક કયો ગુણ પ્રગટ થાય? અવગાહનત્વ થાય. વેદનીના અભાવપૂર્વક અવ્યાબાદ, નામના અભાવપૂર્વક સૂક્ષ્મતા, અને ગોત્રના અભાવપૂર્વક અગુરુર. એ ચાર કેવા છે? પ્રતિજીવી ગુણ પ્રગટ નહોતા થયા, અસિદ્ધત્વ કહેવાતું હતું, સંસારી કહેવાતા, એટલો અંશ પણ છૂટી જાય છે. આવી એક સિદ્ધ દશા આપણને બધાને પ્રાપ્ત થાય. જેમને પ્રાપ્ત થયું એમને તો આપણે યાદ કરીએ, અને એ જ પ્રવચનો આપણને પહેલી ગાથામાં ગુરદેવસિંહના આપણે લઈએ છીએ, કે જેમાં પહેલી ગાથા સમયસારમાં આચાર્ય દેવે પોતાના આત્મામાં તો સિદ્ધપણાની સ્થાપના કરીને સાધકપણાની શરૂઆત કરી છે. આપણે પણ આવા પ્રસંગે મહોત્સવે સિદ્ધ ભગવાનનું પૂજન કરી આપણા નિજ પરિણતિમાં સિદ્ધ પરમાત્માની સ્થાપના કરીને સાધકપણાની સાધનાની આપણે શરૂઆત કરીએ એવી ભાવનાથી આ પહેલી ગાથા ઉપરના પ્રવચનો આપણે સાંભળીએ છીએ. ગઈકાલે સાંભળતું જે કાલે તો વાત કરી જોરદાર પૂર્વકની, ગુરુદેવનો વાણીનો એક અખંડ ધારાએ, અરે અખંડ ધારાએ ગુરુદેવસી આવી તત્વની વાત કરી શકે? અખંડ ધારાએ આપણે તત્વની વિચારણા કેમ ન કરી શકીએ? ગુરુદેવસી અખંડ ધારાએ એક અનુભવ તો કરી લીધો, અને કેટલી વારના એ પ્રવચનો હતા? 10મી વારના પ્રવચનો હતા. 64 વર્ષ પહેલા 2009ની સાલ 10મી વારના પ્રવચનો એ ગુરુદેવસિંહે કરેલા, અને એ પહેલા અનુભવ પ્રકાશ ચાલતું હતું એ પૂર્ણ થયું, અને ફાગણ મહિનામાં જે ફાગણ સુદ બીજ છે એનાથી થોડીક શરૂઆત કરીને આપણને આ ફાગણ સુદ નું એ પ્રવચન હતું, એ 10મી વારના પ્રવચનો. અને આજે સાંભળ્યા એ કેટલામી વારના હતા? 18મી વારના એ પ્રવચનો. આજ 18મી વારમાં ગુરુદેવસિંહે કંઈક કીધું તો કંઈક શું કીધું હતું, કંઈક ફરક શું પાડ્યો હતો 18મી વારમાં? કંઈક વચ્ચે ખ્યાલમાં આવ્યો હતો કંઈક? જો 39 પાનું કાઢીએ ખબર પડશે કંઈક 10મી વારનું ને 18મી વારમાં કંઈક શું છે. 39 પાનું આમાં મળશે ને? 39 પાનું એમાં જે પહેલો છે ને, પૂર્ણ આનંદ સ્વરૂપ એકરૂપ સ્વરૂપ જે 39, આજે હમણાં ચાલતું હતું 39 પેજ નંબર નહી, સેમ છે જે પીડીએફ એક જ છે, એમાં પહેલો પેરેગ્રાફ પૂર્ણ આનંદ છે ને, એની છેલ્લી લાઈન એ જ પેરેગ્રાફની, હળવે હળવે ચાલો, 40 વર્ષ થઈ ગયા, 40 વર્ષ હળવે હળવે. જો ફરીથી ગુરુદેવસિંહનું ત્યારે એકદમ શું હતું? એક જોરદાર ધારા પ્રવાહ, જેને બીજી ભાષામાં શું કહીએ, શ્વાસ લેવાય ન રોકાય એમ, એમાં આપણી એટલી ઉપયોગની ધારા. હવે ગુરુદેવસિંહ શું કહે છે? હળવે હળવે. શું કામ હળવે હળવે? જો ઘણાને એમ થાય ગુરુદેવસિંહની ઉંમર થઈ ગઈ હશે, નામ એમ નહીં, સાંભળનારને વિચારમાં રોકાવું પડશે કે નહીં? જો આ એક આપણી બહુ જ જવાબદારી ગુરુદેવસિંહ સોંપે છે. શું ગુરુદેવસિંહની વાણીને ખાલી કર્ણેન્દ્રિય બનનો વિષય બનાવીને સાંભળતા, હવે સાથે સાથે આપણી ધારા શેની હોવી જોઈએ કે ગુરુદેવસિંહ જે તત્વ સ્વરૂપ બતાવે છે એની સાથે આપણી વિચારણા ચાલવી જોઈએ, ઉપયોગ ભટકવો ન જોઈએ. આ એના માટે છે. ગુરુદેવસિંહ કંઈક ત્યારે ધીરેથી કે વચ્ચે પોઝ લે, ક્યાંક બીજી કોઈ દ્રષ્ટાંતની વાત કરે, આપણો ઉપયોગ ભટકવો ન જોઈએ. એ જે હવે ધીરે ધીરે કહેવાનું તાત્પર્ય છે કે સાથે સાથે તમારી એક એ તત્વની વિચારણા પણ સાથે એ થવી જોઈએ. તો એ 18મી વારનું પ્રવચન આપણે સાંભળ્યું, એમાં પણ ગુરુદેવસિંહને એકદમ જ્યારે ભાવનો એકદમ ભાવનાત્મક થઈ જાય ત્યારે શું હંમેશા ગુરુદેવસિંહ બોલતા, એ તો ગુરુદેવસિંહ સહજ છે જ. આજે જેમ ગુણવંતારે જ્ઞાની અમૃત વર્ષ્યારે પંચમ કાળમાં, એ ખાસ એના માટે કે અરે આવો એક હુંડા અવસર પીણી, એમાં પણ પંચમ કાળ અને એમાં આવી તત્વની વાત સાંભળવા મળે એ સમજવું. શેનો વરસાદ છે? મીઠા પાણીનો વરસાદ નહીં, શેનો છે? અમૃતનો વરસાદ. ખરેખર જો એની એમાં ગુરુદેવસિંહ લખ્યું, એમાં બોલ્યો, એમાં સરસ છે. થોડું આપણા માટે પણ એક એવું ભાવના અંદરમાં થવી જોઈએ. જો એ 37 પાનું છે, 37 પાનું, એમાં ઉપરથી જે ગુરુદેવસિંહ ગાય છે એના ઉપર અમૃત વરસાવે છે. ચારિત્ર દશાવન સંત જે આ ટીકા કરે છે શું વરસાવે છે? ફરીથી આ ખાલી શબ્દોના શબ્દો નથી, ખાલી અંદરની એક ભાવનામાં આ વાતનો સ્વીકાર કેમ નથી થતો? ક્યારેક ભૂલે ચૂકે પણ કોઈ એમ કે અહીંયા અમૃતનો નહીં, ખાલી રત્નોનો વરસાદ વરસે કે પૈસાનો, તો શું થાય છે? શું થાય છે? ક્યાં આપણે હશું? કોઈ ક્યાં અહીંયા મફતના પૈસાનો ઉછાળે છે, ફેંકે છે, શું કરે? અહીંયા તો અમૃતનો. ફરી ફરીને જ્યાં સુધી અંદરની રૂચિ જવાબ નહીં આપે, અંદર ભાવનામાં જ્યાં સુધી આ શબ્દો વણાશે નહીં ત્યાં સુધી સાંભળી લેશું પણ મન નહીં થાય. સાંભળ્યાનું પુણ્ય મળશે પણ ભાવનાપૂર્વકનો પુરુષાર્થ નહીં થાય તો પણમન ક્યારેય થવાનું નથી. અને ભૂતકાળમાં આવું જ કરીને આપણે આવ્યા છીએ. સાંભળીને પુણ્ય કમાણા અને સંતોષ માની લીધો છે. ક્યારેય રૂચિ ભાવનામાં આ વાત અંદરમાં જેને કંઈ ઘર કરી જવી જોઈએ. કોઈ પણ ઉદય પ્રસંગમાં આ ભાવના ક્યારેય છૂટવી ન જોઈએ. એવી જો દશા થશે તો ભાવના પાછળ પુરુષાર્થ જાગશે, પુણ્યની પાછળ સંયોગ મળશે. આપણે ક્યાં સંતોષ માનીને અટકી પડ્યા છીએ? સાંભળ્યો છીએ તે જ વખતે કસાયની મંતારૂપ પરિણામ થાય, પુણ્ય થશે, સંયોગ આપશે. વિભાવના સામર્થ્ય નથી કે ક્યારે સ્વભાવ આપી શકે. વિભાવ સંયોગ આપશે. અને જેને આજે ગુરુદેવસિંહે સિદ્ધ દશા માટે અમૃતચંદ્રાચાર્ય દેવનો કયો શબ્દ હતો? સ્વભાવ ભાવરૂપ, એટલો શબ્દ હતો ને. જે સિદ્ધ દશા એ કેવી છે? સ્વભાવ ભાવ અને રૂપ, ત્રણ શબ્દોથી આપણે વિચાર કરીએ. જેવો પોતાનો પૂર્ણ સિદ્ધ રૂપ સ્વભાવ છે એવા જ હોવા પણ જેની પણતી થઈ. સ્વભાવ એવો જ હોવા પણ એવા રૂપે, એવા જ હોવા રૂપે, જેવો પરિપૂર્ણ પોતાનો સ્વભાવ છે એવા જ હોવા પણ, એવા જ થવા પણ જે પણતી થઈ છે તેનું નામ સિદ્ધ દશા કહેવામાં એ આવે. તો એ અમૃત વરસાવે છે. અને જો એના પછી જ એ ગુરુદેવ લાઈન બોલે, એવા અમૃતચંદ્રાચાર્યના આ અમૃત વચનો છે. જેને પોતાની અંતરંગ સાધનાની પણતી પ્રગટ થઈ એને પણ એ આચાર્યોની વાણી પ્રત્યેની કેટલી મહિમા જાગે છે. પામેલાને, પ્રાપ્ત થયેલા મહાપુરુષને એ આચાર્ય દેવોની વાણી પ્રત્યે જો આવી મહિમા આવતી હોય તો જે આપણે તો હજી ક્યાં પહોંચ્યા છીએ? પામવા સુધી એના દરવાજે ક્યાં પહોંચ્યા છીએ? ફરી ફરીને આ તત્વની મહિમા ક્યારે આવશે? એ તત્વની વાણીની મહિમા આવશે, તો તે તત્વની મહિમા આવશે. અને જેને જેની મહિમા એની પ્રાપ્તિનો પુરુષાર્થ થયા વગર રહેવાનો. આપણને પ્રાપ્તિ કરવી છે કે શું? તો ખરા જ બધા જ હવે મારે શું કરવું છે? મારે શુદ્ધાત્મા પ્રાપ્ત કરવો છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે. પ્રાપ્ત કરવો છે, પણ પ્રાપ્તિનો પુરુષાર્થ કેમ નથી થતો? એ પ્રશ્નનો આપણે આપણાથી ઉત્તર મેળવવો પડશે. અને એટલું નિશ્ચિતતા રૂચિના ઉપાડે એ વસ્તુ મળ્યા. સંયોગ છે એ પુણ્યપાપને આધીન મળવાના છે, ઉદયાધીન મળવાના. અને પ્રણતિ છે એ પોતાના પુરુષાર્થને આધીન. તો એ અમૃત એ વર્ષા કરીને ગુરુદેવસી ભાવના કરી આપણે ચલો 30મા પાનાથી થોડુંક ગુરુદેવસીએ જે શરૂઆત લીધી 18મી વારનું એના ઉપર આપણે આવીએ. 30મું પાનું છે 18મી વારની પહેલી ગાથા ઉપરના પ્રવચનો, એમાં ટીકા લઈએ. અથ શબ્દ છે, અને એ વાત તો ગુરુદેવસી 19મી વારમાં પણ બહુ સુંદર રીતે અર્થ લે છે. અથ સંસ્કૃતમાં શબ્દ છે અને એનું ગુજરાતી શું થાય? હવે થાય. અને હવે એટલે શું? એના ઉપરથી આખી. ક્યારે પણ આપણે હવે શબ્દનો પ્રયોગ ક્યારે કરીએ? જે ચાલતું હોય એનો અટકાવવાનું હોય, અને હવે કઈ નવી શરૂઆત ત્યારે હવે. તો એના ઉપરથી એક વિચારવા જેવું છે, અથ શબ્દ કોનો છે? અમૃતચંદ્રાચાર્ય દેવનો પહેલી ગાથાની ટીકા શરૂ કરતા પહેલો શબ્દ અથ છે. અને એના ઉપરથી જયચંદજી શબ્દ લે છે કે અથ શબ્દ એ મંગળતાને સૂચવે છે. આ જે શબ્દ છે ને અહીં સંસ્કૃત ટીકામાં અથ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. અમૃતચંદ્રાચાર્ય તો ખાલી કયો શબ્દ વાપર્યો છે? અથ. અને એના ઉપરથી જયચંદજી એવો ભાવ કાઢ્યો કે અથ એ કંઈક માંગલિકને સૂચવે છે. તો એ માંગલિક શું છે એનો અર્થ ગુરુદેવસિંહ હવે કરે છે. ફરીથી ત્રણ શબ્દો. પેલો અથ કોનો છે? અમૃતચંદ્રાચાર્ય. જયચંદજી એના ઉપરથી કયો શબ્દ કાઢ્યો કે આ માંગલિકતાને સૂચવે છે. તો ગુરુદેવસિંહ એનો ભાવ કાઢે છે કે માંગલિકતા એટલે શું? કે તું અનાદિકાળથી શું કરી રહ્યો છો? ચતુર્ગતિ પરિભ્રમણમાં વિભાવ જ કસાય જ પુણ્ય પાપના ભાવો જ કરી રહ્યો છો, મિથ્યાત્વ કરી રહ્યો છો. હવે એનો હવે અંત લાવ. અને એ એક સાધક દશાની શરૂઆત, એક મોક્ષ માર્ગની આનંદના વેદનની નિર્મળતાની એક શરૂઆત. આ તેનું નામ જ માંગલી કહેવામાં આવે. જો એના માટે ટીકા શબ્દ છે ને એમાં બીજી. એટલે શું? અથ એટલે શું? કે સાધક ધર્મની શરૂઆત થાય છે એ જ માંગલિક છે. ફરીથી કેસેની શરૂઆત કીધી છે? સાધક, હજી સાધ્ય નહીં. જે બાધકપણું હોય એમાંથી પેલા શેમાં અવાય છે? સાધકપણામાં. અને સાધકપણામાંથી ક્યાં પહોંચાય છે? સાધ્યપણામાં. ત્રણ જેને આપણે બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા તરીકે, તો બહિરાત્મા એટલે બાધકપણું. બાધકપણું ઇઝ ઇક્વલ ટુ વિપરીતતા. વિપરીતતામાંથી સીધું પૂર્ણતામાં નહીં પહોંચાય. વિપરીતતામાંથી પેલા ક્યાં આવવું પડશે? અપૂર્ણતામાં. અને અપૂર્ણતામાંથી ક્યાં પહોંચાશે? પૂર્ણતામાં. જેમ ઓલું મેથ્સમાં આપણે લઈએ, માઇનસ એક બાજુ હોય, માઇનસ હોય ને 5, 4, 3, 2, 1, અને પછી અહીંયા +1, 2, 3, 4, બે વચ્ચે શું હોય? ઝીરા ઉપર આવવું પડશે. માઇનસ માંથી શેમાં આવે? ઝીરોમાં. અને પછી આગળ 2, 3, 4માં થઈને પછી જે એનું હશે ટાર્ગેટ એના આવું. એમ બાધકપણામાંથી પેલા શેમાં આવવું પડશે? અપૂર્ણતામાં આવવું પડશે. વિપરીતતામાંથી અપૂર્ણતા અને અપૂર્ણતામાંથી પૂર્ણતા. વિપરીતતામાંથી અપૂર્ણતા આવું એ શું છે? એ શું છે? શ્રદ્ધાનો પુરુષાર્થ. અને અપૂર્ણતામાંથી પૂર્ણતામાં પહોંચે એ ચારિત્રનો પુરુષાર્થ. શ્રદ્ધા આપણને વિપરીતતામાંથી અપૂર્ણતામાં, માર્ગમાં, સાધકપણામાં લાવશે. અને ચારિત્રનો પુરુષાર્થ છે અધુરાશમાંથી ક્યાં પહોંચાડશે? પૂર્ણતામાં. તો અહીંયા સાધક દશાની પહેલી, જો આચાર્ય દેવ એ કહે છે અમે તને પૂર્ણતા એ તારું સાધ્ય છે, પણ પહેલું તું ક્યાં પહોંચીશ? વિપરીતતામાંથી અપૂર્ણતામાં સાધકપણામાં બહિરાત્મામાંથી અંતરાત્મા અને અંતરાત્મા થઈને પૂર્ણતા પરમાત્માપણામાં, તો એની એક શરૂઆત થાય છે. અને હવે બીજું એક ગુરુદેશી કુંદકુંદ આચાર્યદેવનો શબ્દ કયો છે, પહેલી જ ગાથામાં પહેલો શબ્દ વંદિતુ. વંદિતુ એટલે શું છે, વંદન કરું છું. તો અમૃતચંદ્રાચાર્ય દેવે વંદિતુનો શબ્દનો અર્થ શું કર્યો, જે આમાં હવે શું આવશે કે દ્રવ્ય ભાવ સ્તુતિથી પોતાના આત્માને સ્થાપવા, એ જ ખરેખર સિદ્ધ ભગવાનનું વંદન છે. છે શબ્દ એમાં મળે છે ને, બોલ્ડ અક્ષરમાં લખ્યું છે ટીકામાં જે છે ને, ચાર પાંચ છ લાઈન થઈ, સર્વ સિદ્ધોને દ્રવ્ય ભાવ સ્તુતિથી પોતાના આત્મામાં સ્થાપીને. ફરીથી અહીંયા શબ્દ ક્યાં લીધા છે, સ્તુતિ કેટલા પ્રકારની લીધી છે, દ્રવ્ય અને ભાવ, કેમ બે પ્રકારની લીધી, બે પ્રકારની કેમ લીધી, સાધક દશામાં વિકલ્પ પણ છે અને નિર્વિકલ્પણું પણ છે. નિર્વિકલ્પ દશાની જે વિતરાગતા છે એ ભાવસ્તુતિ છે, અને એ ભૂમિકામાં એક વિકલ્પ છે તેનું નામ દ્રવ્ય સ્તુતિ. આખું એક એક અહીંયા કોની વાત લીધી નથી, કોની વાત લીધી નથી, સાધ્યની વાત નથી લીધી, કારણ કે સાધ્ય તો પોતે સિદ્ધ ભગવાન છે, એની સ્તુતિ કરવી, એની પોતાને પોતાની સ્તુતિ એમ ન હોય, સ્તુતિ કોનાથી હોય, પોતાથી અધિક હોય એની સ્તુતિ હોય. પછી બહિરાત્માની પણ અહીંયા નથી લીધી વાત, કેમ નથી, આપણે બધા જ હણમો સિદ્ધાણમ તો બોલીએ છીએ તો સિદ્ધ ભગવાનની સ્તુતિ કરીએ છીએ કે નહીં, અહીંયા પૂજન વિધાન તો કરીએ છીએ અમે. અને તમે કયો, એક વાર જો તારે સિદ્ધ ભગવાનની સ્તુતિ કરવી હોય તો સિદ્ધ ભગવાન જેવી દશા એક વાર પ્રગટ કર, જેટલી નહીં જેવી પ્રગટ કરજે, જેટલી કરીશ તો એમના જ ત્યાં પહોંચી જાય. એ પણ એક સરસ શબ્દ અહીંયા આવ્યો હતો, સબ અસિદ્ધ જેટલી કે સિદ્ધ જેવો શબ્દ આવ્યો હતો ને પ્રશ્ન, જેટલી ગુરુદેવ ના પાડી કે જેટલી સૌ પર્યાયની વાત છે, જેવો છું હું સિદ્ધ સમાન છું, હું પર્યાયમાં સિદ્ધ જેટલો નથી, સ્વભાવમાં દ્રવ્ય સ્વભાવ હું કેવો છું, સિદ્ધ સમાન સિદ્ધ જેવો છું. તો ફરીથી અહીંયા દ્રવ્ય ભાવ સ્તુતિ એટલા માટે લીધી કે આચાર્યદેવ પોતે કહે છે કે અમે અત્યારના હજી શેમાં છીએ, સાધક દશામાં છીએ, અને સાધક દશા એને સૂચવે છે કે થોડીક શરૂઆત છે અને થોડીક અધુરાશ છે, માર્ગ છે, સાધના થોડી કરી છે અને હજી સાધના થોડી બાકી. સાધના કરી જ ન હોય તો સાધક કહેવાય નહીં, અને સાધનામાં પૂર્ણતા થઈ જાય તો પરમાત્મા કહેવાય. એટલે આ બે ધારાની માટેની વાત, જ્ઞાન ધારા અને કર્મ ધારા, એને અહીંયા દ્રવ્ય ભાવ સ્તુતિની વાત આપણને કરી. તો એક એક વાત ઉપરથી કુંદકુંદાચાર્યદેવ શબ્દ આપ્યો વંદિતુ, અમૃતચંદ્રાચાર્યદેવ એનો શબ્દ કેવો આપ્યો કે હું વંદન કરું છું, પણ કેવી રીતે, દ્રવ્ય ભાવ સ્તુતિથી કરું છું. અને એનો ભાવ ગુરુદેવસિંહે કાઢ્યો, જો એમાં શબ્દ છે ભાવ અને દ્રવ્ય બે સ્તુતિ છે, અને એના પછીની બે લાઈન છોડીને ભાવ અને દ્રવ્યનો પછી આગળ અર્થ આવશે કે એક સમયમાં સ્થાપન કરે છે એ જ એનું વંદન છે. વંદિતું એનો અર્થ કે હું સ્થાપન કરું છું સિદ્ધ ભગવાનનું, સર્વસિદ્ધ ભગવાન, તો સ્થાપન કર્યું છે પોતાની આત્માની પ્રણતિમાં દ્રવ્ય ભાવ સ્તુતિ, આ એનું નામ જ ખરેખર વંદન કર્યું કહેવામાં આવે છે. વંદન એ કોઈ ભાષા નથી, વંદન એ કોઈ શરીરની ક્રિયા નથી, એ વંદન એને પોતાની પ્રણતિમાં, પોતાની જ્ઞાન પ્રણતિમાં સ્થાપિત કરવું, આ એ જ ખરેખર એમનું વંદન કહેવામાં એ આવે છે. હવે જો એમાં બે દ્રવ્ય અને ભાવ જે સ્તુતિ છે એમાં જેટલી જેટલી શુદ્ધતા છે એટલી ભાવ સ્તુતિ છે, અને જેટલો વિકલ્પ રહી જાય છે તેને દ્રવ્ય સ્તુતિ કહેવામાં આવે છે. ચલો 31 પાના ઉપર આપણે આવીએ, એના ઉત્તરમાં બીજી લાઈન છે, સિદ્ધ સાધ્ય છે અને માટે સાધ્યને પર્યાયમાં સ્થાપે છે, અને કઈ પર્યાયમાં, જ્ઞાયક પણાની પર્યાયમાં એને સ્થાપે છે. ત્રણ વાત આપણને આવી, પેલું સિદ્ધિ શું છે? સાધ્ય. પછી બીજું, સાધ્યને ક્યાં સ્થાપે છે? પર્યાયમાં. અને કઈ પર્યાયમાં? જ્ઞાયક એટલે જાણનાર, જ્ઞાન પર્યાય. નાયક એટલે ત્રિકાળીમાં એમ નહીં, જ્ઞાયકપણાની પર્યાય શબ્દ છે ને એટલા માટે. તો ત્રિકાળી નહીં પણ જ્ઞાયક કહે છે. પણ અહીંયા શું લીધું છે? બહુ એ જુદું પાડે છે. જાણવાની પર્યાયમાં, રાગની પર્યાયમાં સિદ્ધની સ્થાપના ન થઈ શકે. જાણનાર જ્ઞાનની પણતી છે એમાં કોની સ્થાપના કરે છે? જાણનાર પર્યાયમાં, જેમાં સિદ્ધના સ્વરૂપનું જ્ઞાન નથી એવી રાગની પર્યાયમાં એની સ્થાપના નથી. તો ફરીથી પહેલું સિદ્ધિ મારા માટે શું છે? સાધ્ય એટલે શું? સાધવા યોગ્ય, સાધનાનું ફળ એનું નામ સાધ્ય કહેવાય, અને ધ્યાનનો વિષય એનું નામ ધ્યેય કહેવાય. પછી સામાન્ય ઘણા આપણે શબ્દ કહીએ કે સિદ્ધ દશા એ મારું શું છે? ધ્યેય. ખરેખર ધ્યેય તો જે ધ્યાનનો વિષય, જેના અવલંબે આશ્રય ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન પ્રગટ થાય, એ વિષયને શું કહેવાય? ધ્યેય. અને સાધનાના ફળ રૂપે જે પ્રણતિ થાય, સાધના અધુરાશ, અને અધુરાશનું ફળ શું હોય? પૂર્ણતા. તે પૂર્ણતાની પર્યાય એનું નામ શું કહેવાય? સાધ્ય કહેવાય. તો સિદ્ધિ શું છે? સાધ્ય છે. અને એ સાધ્યને પરિપૂર્ણ દશાને શેમાં સ્થાપે છે? પર્યાયમાં. જે આખી ગુરુદેશે પૂર્ણતાને લક્ષે, મારું પ્રણતિમાં મારે પૂર્ણતા પ્રગટ કરવી છે, વિપરીતતામાં ફરીથી ક્યાં પહોંચવું છે? પૂર્ણતામાં. સાધ્ય મારું જે સિદ્ધ દશા એ પૂર્ણતા છે, તો વિપરીતતામાં શું લેશું? વિપરીતતામાં, વિપરીતતામાં, વિપરીતતામાં રહેવું નથી, અધૂરામાં અટકવું નથી, અને પૂર્ણ થયા વિના રહેવું નથી. વિપરીતતામાં રહેવું નથી, અધુરાશમાં અટકવું નથી, અને પૂર્ણ થયા વિના. આ એવી જે સાદી અનંતકાળ એ સિદ્ધ દશાને એ પર્યાય સાધ જે છે એની પોતાની પર્યાય. અને કઈ પર્યાય? જ્ઞાયકની પણાની પર્યાયમાં એને સિદ્ધ ભગવાન. અરે કમસે કમ આપણી પણતીમાં કોને સ્થાય પાછી? આપણે સિદ્ધ ભગવાનને સ્થાયપા હોય તો સિદ્ધ સ્વરૂપ આત્માની દ્રષ્ટિ થયા વગર રહે નહીં. અનાદિકાળથી પર્યાયમાં વિભાવ અને વિભાવના વિષયો પરદ્રવ્યને સ્થાયપા છીએ. ક્યારે પણ અંતરંગમાં એક આત્મભાવનાપૂર્વક, આત્મરૂચિપૂર્વક મારે હવે પૂર્ણ થવું છે. આજ પ્રસ્થાનાનો ને એની બધી વાત આવી હતી ને ગુરુ, એ બધું દેશનું હોય, બધું એટલું ખબર ન પડે કે ક્યારેક બહાર ગામ જવાનું પહેલાનું હતું, સાચું ખોટું એ આપણે કામ નથી. બહાર જવાનું હોય ત્યારે શું જોવે? કોઈક સારું મુહૂર્ત ને દિવસ ને એ બધું જોવે. પણ ક્યારેક પેલા જવાનું કે બુધવાર તો ન જવાય, શુભ કહેવાય, એવું ક્યારેક એવું હોય તો એ શું કરે? શું કરે? પોતાની એક વસ્તુ હોય ને એ ક્યાંક બીજાના ઘરે કે ક્યાંક મૂકી આવે, અને પછી એ દિવસ હોય તો એ લઈને કે મારે બહાર ગામ જવું તો ત્યારે મારે ઘરેથી વસ્તુ નથી લઈ જતો, હું ક્યાંથી લઈ જાઉં છું? જેમ સામાન્ય જાવ છે એમ જાવ છે, ત્યાંથી લઈને એનું નામ શું કહેવાય? પસ્તાનું કહેવાય. એમ અહીંયા પર્યાયમાં શું કરે છે? એક પસ્તાનું મૂકે છે. શેનું? કે હું સિદ્ધ સ્વરૂપ છું અને સિદ્ધ સ્વરૂપ થવું. એક વાર જગતને ભૂલવું પડશે, દ્રશ્યને અદ્રશ્ય કરવું પડશે, અને અદ્રશ્યને દ્રશ્ય કરવું પડશે. કોના છે વાક્ય? બહુ જ મોટો પુરુષાર્થ છે એમને, જેને જગતમાં ચોવીસે કલાક જેને દ્રશ્યપણે આપણે જોઈ રહ્યા છે, જેનું એક સમય પણ ભૂલવાપણું વિસ્મૃતપણું થતું નથી, એને તારે અદ્રશ્ય. મોટો પુરુષાર્થ છે. અને જે અદ્રશ્ય છે અનાદિકાળથી જેને જોયો નથી, એને તારે દ્રશ્યમાન કરવો પડશે, જગતને ભૂલવું પડશે. લોકાગ્રે જવું હોય તો લોકસંગ છોડવો પડશે. લોકસંગમાં અધિકતાને કરીને અઠવાયા છીએ, એની જ અધિકતા રહે છે ને. બહારમાં અનુકૂળતાની સામગ્રી હોય, મોટા માણસો સાથેને ઓળખાણ પીછાણ, લોકના સંગમાં જેટલી અધિકતા કરી છે લૌકિક પદ આત્મા નહીં મળે. તો એ અહીંયા આખી કે શું છે, સિદ્ધપણાની સ્થાપના કરજે, જગતને ભૂલી જજે. અરે હું સંસારી સિદ્ધ એવા ભેદો પણ છોડી દેજે. અને સોળમી ગાથામાં તો ત્યાં સુધી શું લીધા, દર્શનના ચારિત્રના ભેદ પણ. એક આત્મા જ સેવવા યોગ્ય છે, પણ એ અભેદપણાનો ખ્યાલ નથી આવતો તો એકને સેવવાનો આશય રાખીને આવ્યું તો ગુરુદેવસિંહના વચનામૃતમાં આશય અભિપ્રાય. મારે તો એકનું જ અવલંબન આશ્રય લેવો છે, પણ એ અભેદનો આશ્રય રાખીને સમજાવવામાં, એ ભેદથી સમજે તો દર્શનના ચારિત્ર સેવા. એ સોળમી ગાથામાં એટલા માટે સરસ છે, હરિગત તો દરેકને આવડતું હશે. શું છે, દર્શન વળી નિત્ય જ્ઞાન અને ચારિત્ર સાધુ સે. એ શું છે, પહેલી લાઈન શું છે, દર્શન વળી નિત્ય જ્ઞાન, નિત્ય ક્યારેક નહીં, ચારિત્ર સાધુ સેવા. એ શું છે, એ શું છે, જ્ઞાનીઓનો ઉપદેશ છે, કથન પદ્ધતિનો વિભેદથી કે તારે નિરંતર દર્શન જ્ઞાન અને ચારિત્રને સેવવા. એ કોનો છે, જ્ઞાનીઓનો, આચાર્યોનો આપણને શું છે, ઉપદેશ. હવે એનો આશય કે છે, અમારે કેવો તો કોણ, કોને કેવો તો, પણ એ ત્રણેય આત્મા જ કેવળ જાણ નિશ્ચય. અમારે તો તને એકરૂપ આત્મા જ તને કેવો તો, અને આ ત્રણેય પણતિ એ આત્માની છે, તો આત્માનું સેવન કરીશ એમાં ત્રણેય આવી જશે. ત્રણનું ભેદરૂપે કરવા જાય તો વિકલ્પ ઉભો થશે, અને અભેદનું ગ્રહણ કરીશ તો એમાં ત્રણેય સમાઈ જશે. જો આખી બે લાઈન કે ઉપદેશ પદ્ધતિ શું છે, કે નિત્ય દર્શનના ચારિત્રની તું સેવના કરજે. આશય શું છે, એક આત્માનું સેવન કરજે. જો ફરીથી ફરક શું પડે છે, પહેલી પંક્તિ ફરીથી ગાથાની, સોળમી ગાથાની પહેલી પંક્તિમાં શું આવે છે, ઉપદેશ પદ્ધતિ, અને બીજી લાઈનમાં શું આવે છે, અભિપ્રાય આશયની પદ્ધતિ. આપણે શું કરીએ છીએ, ભેદ પદ્ધતિના શબ્દો પકડી લઈએ છીએ, પણ અભેદ જે આશય છે એને આપણે ગ્રહણ કરતા એ નથી. તો એ વાત પણ આમાં ઘણી વાર એ આવે છે. ચલો આપણે ફરીથી આમાં 31 પાના ઉપર આવી જઈએ. એનું મુમુક્ષુ અને ઉત્તર એની ત્રીજી ચોથી લાઈન 31 પાને, પેલું મુમુક્ષુ ઉત્તર પેલું હતું, પછી બીજું ન સમજાણું આગળ આવશે ને, અને એ આવ્યું ને જ્ઞાન દર્શન અને ચારિત્રની સેવા કરવી, સોળમી ગાથા આપણે હમણાં કીધી એના ઉપર. એમાં જ ત્રીજી ચોથી લાઈન, લોકો પર્યાયના ભેદથી જાણે છે માટે. જો શબ્દ શું છે, અમારો તો કહેવાનો તો આશય જુદો છે, આ તો કેત કથન પદ્ધતિમાં. લોકો પર્યાયના ભેદ એટલે કોઈ પણ ભેદ, ગુણ ભેદ, પર્યાય ભેદ, એ બધું. જીવ કેટલા છે, જીવ કેટલા છે, ત્રણ પ્રકાર, અનંત સંખ્યા અનંત છે, ત્રણ બૈરાતમાં. એના જીવ સ્થાન કેટલા છે, 14 છે. ગોતવાના સ્થાન કેટલા છે, 14 છે. એની સાધનાના કેટલા છે, એના 14 ગુણસ્થાન. એ બધું ભેદથી સમજે છે, માટે એ ભેદથી પર્યાયથી કથન કર્યું છે. પણ સેવો છે તો આત્મા, ત્રણ ભેદ નહીં. જો આ 14મી ગાથાનો આખો સિદ્ધાંત, પહેલી કથન કીધા લોકો ભેદથી સમજે છે, એટલે કથન સેનાથી આવશે, ભેદથી. પણ આશય શું છે, સેવવા યોગ્ય તો એક રૂપ અભેદ આત્મા છે, ત્રણ ભેદ નહીં. અભેદના આશ્રયમાં, અવલંબનમાં એ ત્રણેયની સેવના આવી જશે. અને એના પછી પણ આખી વાત ગુરુદેવે લીધી કે મોક્ષ માર્ગ પ્રગટ થાય છે, અનુભૂતિ પ્રગટ થાય છે, ત્યારે કેટલી પણતિ અંતર સન્મુક્તામાં જાય છે, શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર સર્વ પરિણામથી. ભલે એની તારતમ્યતા ઓછી હોય જુદી વાત છે, પણ સર્વ પરિણામથી. અને એ ગુરુદેવસિંહ શબ્દ ગોતતો હતો, અને એની વિચારણા, અને શેમાંથી પછી કાઢ્યો, મોક્ષ માર્ગ પ્રકાશક. આજે એક આપણને કાંઈ કલ્પના નથી આવતી કે ગુરુદેવસિંહ એક કલાકના એ પ્રવચનની પાછળ પોતાને તત્વનું ગૂંટણ શું હોય છે. આપણે તે સાંભળી લઈએ છીએ, અરે એવું સાંભળ્યા પછી પણ ઘૂંટણના પ્રકારમાં જતા ના. એક ગુરુદેવસિંહ અમૃત પીરસતા પીરસતા તો ઘૂંટણ ચાલે છે, પણ એ ભાવોને પણ એક અંતર હૃદયગત કરીને એ ભાવોમાંથી, એના ઊંડાણમાંથી જઈને આખું આપણને અમૃત પીરસતા હતા. તો એ વાત, અને એ જ પેરેગ્રાફમાં છેલ્લી લાઈન એ જાણવા માટે કથન કર્યું છે, આદરવા માટે નહીં. જાણવા માટે કોનું? ભેદનું, વ્યવહારનું જે કથન કર્યું છે શેના માટે છે? જાણવા માટે છે, ક્યારે આદરવા માટે નહીં. એ આદરવાનું તો એક નિશ્ચય છે, એ જ હંમેશા ઉર્ધ્વ મુખ્ય રાખવા જેવો છે. ભેદને થી સમજાવવા માટે એ કહ્યું તો એ માત્ર જાણવા માટે છે. તો ફરીથી અહીંયા જો એના ફરીથી એની પછીની બે લાઈનમાં એમ અહીં સિદ્ધ ને પર્યાયમાં સ્થાપ્યા છે. એની પછીની લાઈન એનું જ્ઞાન આવું પણ ધ્યેય તો દ્રવ્ય છે. મળી ગયું. સિદ્ધ એ શું છે? સાધ્ય છે. અને દ્રવ્ય એ શું છે? ધ્યેય છે. ધ્યાન જેના અવલંબે થાય, ધ્યાનનો જે વિષય હોય તેનું નામ ધ્યેય કહેવામાં આવે છે. અને જેના ફળમાં, સાધનાના ફળમાં જે પૂર્ણતા પ્રગટ થાય, સાધના એ અધુરસ છે અને અધુરાસના ફળમાં જે પૂર્ણતા પ્રગટ થાય તેના ફળને સાધ્ય કહેવામાં આવે છે. ધ્યાનનો વિષય એ ધ્યેય છે, સાધનાનું ફળ તે સાધ્ય છે. ધ્યાનનો વિષય એનું નામ ધ્યેય છે અને સાધનાનું ફળ એનું નામ સાધ્ય છે. સાધના અધુરા છે, સાધ્ય પૂર્ણ છે. ચલો ફરીથી આગળ એ જ પાનામાં નીચેથી ચોથી લાઈન, એ જ 31 પાના ઉપર નીચેથી ચોથી લાઈન. દ્રવ્યાર્થિક નયની મુખ્યતા કરતા એક સેવનની જ મુખ્ય વ્યાખ્યા હોય છે. શું છે? દ્રવ્યાર્થિક નયની મુખ્યતા કરતા એક જ, ત્રણનું સેવન નહીં. ત્રણ એટલે કોણ? અહીંયા દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમ્યક, નિર્મળ પર્યાયની, મોક્ષ માર્ગની વાત છે. એ તો લગભગ બધાને ખબર જ છે. ગુરુદેવજી સમયસારની 1-16 ગાથા શું કરતા? નિરંતર નિત્ય સવારના જાગ્રત થતા હોય બ્રહ્મ મુહૂર્તમાં ત્યારે પણ એનું ચિંતન કરતા અને રાત્રિમાં નિંદ્રા પહેલા પણ એનું ચિંતન. એક બહુ જ એમાં 12 ગાથા સુધી તો શું છે? પીઠિકા આમાં છે ને, સમયસારમાં છે, પીઠિકા છે. પછી 13 અને 14 ગાથા શેનું છે? શું વિષય છે? હરિકીત જ છે એનું. શું છે? ભૂતાર્થથી જાણેલ. પછી શું છે એનું નામ? મોક્ષ તે સમ્યક્ત્વ છે. અને 14મી ગાથા શું છે? અબદ્ધ સ્પષ્ટ એવા આત્માને જાણે તેને હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણજે. તો બે કોની વાત આવી? સમ્યક દર્શનની. 15મા કોની વાત છે? ભાવશ્રુત જ્ઞાન. અબદ્ધ સ્પષ્ટ આત્માને જે જાણે જીન શાસન, એ ભાવશ્રુત જ્ઞાન. તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ, તો તે આ સમ્યક જ્ઞાનની વાત કરી. અને 16મામાં શું કર્યું? ચારિત્ર ઉમેરીને સાધક દશાની પૂર્ણતા કરી. શું છે આ બધું? 12 ગાથા તો આખો સમયસારનો શું આવી ગયો? સંક્ષિપ્તમાં સાર આવી ગયો પેટિકા ભૂમિ. પછી આખી ત્રણની વાત શું લીધી? દર્શા, સમ્યક દર્શન, 13મા અને 14. શુદ્ધ નહીં ભલે નહીં જ્ઞાનનો, પણ એનો જે વિષય અબદ્ધ છે એ શ્રદ્ધાનો વિષય છે. સમ્યક દર્શનનો વિષય અને શુદ્ધ નહીંનો વિષય. તો એમાં સમ્યક દર્શનની વ્યાખ્યા આવી. 15મા ભાવશ્રુત જ્ઞાન દ્વારા જૈન દસ શાસનની વાત કરી, જીન શાસનની એમ સમ્યક જ્ઞાનની. અને હવે 16મામાં એ ચારિત્ર ઉમેરીને જાણે પૂર્ણતા કરી કે આટલું તું જાણજે, આટલું સંક્ષિપ્તમાં પણ જાણજે, તારું ઘણું કામ થાય. એ રહીને ગુરુદેવજી અને ચિંતનનો વિષય બનાવ્યો હતો. ક્યારેક ગુરુદેવજીના ચિંતનના વિષયની તો વિચારણા કરે કે 47 શક્તિ, 47 નહીં, 20 અલંગના પણ એક બહુ જ વિચારવા જેવું છે. કદાચ આપણે એકવાર યાદ રાખી લેશું નામ ને વ્યાખ્યાન બધું જ, થોડા દિવસ હોશમાં ને હોશમાં કરી લેશું, પછી શું થાય છે? રસ ઉતરતો જાય, નીતરતો જાય. કારણ કે આપણને શું થઈ જાય છે? કૃત્રિમતા એ મોનોટોનિયસ થાય છે, રસ તો જાગતો નથી. અને ગુરુદેવજી વર્ષો સુધી આને ચિંતનનો વિષય બનાવી શકે છે. શું ફરક પડે છે? વર્ષો સુધી એક જ ને તો એમ થાય ને, એકનું એક પછી 47 શક્તિમાં એક જ, જીવત્વ શક્તિમાં એક જ આવે જે ચૈતન્ય ભાવને ધારણ. એક સાથે રૂચિનો વિષય નથી બનતો તો ધારા નથી બનતી. ક્ષોપસમનો વિષય બને છે તો અલ્પકાળ માટે રહી જાય છે. બહુ જ અંદરમાંથી એક રૂચિના ઉપાડમાંથી એક કાર્ય હવે કરવા જેવું છે. ક્ષોપસમથી ઘણું કર્યું છે, વિકલ્પોથી ઘણું કર્યું છે, શબ્દોથી પણ ઘણું કર્યું છે, પણ હવે એક જે ખૂટી રહ્યું છે તત્વ કે જેનાથી આપણે અનુભવથી વંચિત રહીએ છીએ, એના માટે કંઈક અંતરંગની રૂચિની ભાવનાથી આ કરવા જેવું છે. તો ફરીથી અહીંયા આપણે લઈએ વિષય, દ્રૈવાર્થિક નહીં મુખ્યતા કરશો તો શું થશે? ત્રણની સેવના હશે કે એકની હશે? જે સોળમી ગાથાની બીજી લાઈનમાં એક આત્માનું જ સેવના કરતા એમાં ત્રણેય આવી જાય, કારણ કે ત્રણેય પણથી આત્માની સન્મુખતા એ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચાર, પણ એ ત્રણેય આત્મા જ કેવળ, એ ત્રણેયનો વિષય એક આત્મા જ બને તો આત્માની સેવના કરીશ તો બધું એમાં સાથે આવી જશે. તો એકના સેવનની મુખ્યતા એ શુદ્ધ નહીં દ્રૈવાર્થિકથી આવશે, અને ત્યારે પર્યાયમાં ત્રણ પણે પણવું એ ગૌણ કરીને વ્યવહાર કરે. જો શબ્દો ફરીથી વિચારવા જેવા, ફરીથી કઈ પહેલી કથન પદ્ધતિ લીધી? દ્રૈવાર્થિક નહીં, એમાં કોની વાત આવશે? ત્રણના સેવનની કે એકના સેવનની? અને એકના સેવનની જયારે વાત ચાલતી હોય ત્યારે અંદરમાં ગૌણપણે શું હોય છે? એ ત્રણના ભેદની પર્યાયની, કે ભાઈ એકની અભેદની વાત કરીએ પણ સાથે સાથે એમાં એ બધી અનંત, અહીંયા તો ત્રણ લઈએ બાકી તો અનંત ગુણની પ્રણતિ એમાં સાથે સમાય, તો ત્યારે પર્યાયમાં ત્રણ પણ મેં, આ તો એ સોળમી ગાથ એટલે ત્રણ, બાકી તો અનંત ગુણની નિર્મળતાનો અંશ એ ગૌણપણે કરીને વ્યવહાર કરીને. આ અસદભૂત વ્યવહારની વાત નથી, અસદભૂત વ્યવહારમાં અભાવ હોય અને સદભૂત વ્યવહારમાં ગૌણ હોય. આત્મા આઠ કર્મ વાળો છે, સંસારી જીવ આઠ કર્મ વાળો છે. એ કયો છે? નિશ્ચયનું કથન કે વ્યવહારનું? વ્યવહારનું. પછી સદભૂતનું કે અસદભૂતનું? અસદભૂત, કારણ કે એમાં અભાવરૂપ છે. અને આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ છે, એ નિશ્ચય નહીંનું કથન છે કે વ્યવહારનું છે? વ્યવહારનું. કયા વ્યવહારનું? સદભૂતનું, કારણ કે એમાં ગુણો રહેલા છે. તો એને વ્યવહાર શું કામ કરો? જે સાતમી ગાથા ગુરુદેવસિંહ બહુ જ લે છે 1900, જો એ આત્મામાં જ છે, તમે આત્મામાં ન હોય એને તમે વ્યવહાર કહો તો એ અમે સમજી શકાય છે, પણ આત્મામાં જ હોય, વસ્તુમાં જ હોય, અને છતાં તમે એને વ્યવહાર કહો છો. અને અમે વ્યવહારનો અર્થ એમ જ સમજીએ કે વ્યવહાર એટલે યોગ્ય જે ન હોય એનું નામ અસદભૂત એમ. અરે ભાઈ, વ્યવહાર બે પ્રકાર નથી, એને સંયોગનું જ્ઞાન કરાવવા કેવું, એનું નામ અસદભૂત વ્યવહાર છે. અને હોવા છતાં પણ એ ભેદના લક્ષ્ય તારી પ્રયોજનની સિદ્ધિ નહીં થાય એટલા માટે વ્યવહાર. આ એનું નામ અહીંયા ગૌણ કરીને વ્યવહાર કહીને એને અસત્યાર્થ કહેવામાં આવે છે. આ એક બહુ જ શૈલી ગુરુદેવસિંહની, કે જ્યારે પણ ભલે શુદ્ધ દ્રાર્થિક નહીં ત્રિકાળી દ્રવની વાત આવતી હોય ત્યારે એટલું સમજે, પર્યાયના રહેલા ભાવોને કેવા કીધા છે? અહીંયા અસત્યાર્થ કીધા છે, અભૂતાર્થ કીધા છે. તો અભાવરૂપ છે કે ગૌણરૂપે છે, એનું લક્ષ છોડાવવા માટે એને અસત્યાર્થ અભૂતાર્થ કીધા. એટલે એમને સમજતો કે પર્યાયમાં એવું કાંઈ હોતું જ નથી. ચલો એક 32 પાના ઉપર થોડુંક જોઈ લઈએ. 32 પાના પહેલી જ લાઈન, એમાં 31ની લાસ્ટ લાઈનમાં હતું, એક પણાની દ્રષ્ટિ કરાવવામાં મુખ્યપણે દ્રવ્યાર્થિક શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં શુદ્ધનો વિષય કરીને ત્રણ ભેદોને એનું સેવન કરવું એ તો પર્યાયથી વ્યવહારી લોકો સમજે માટે કહ્યું છે. શું છે? એક પણાની દ્રષ્ટિ કરાવવામાં મુખ્યપણે શેનાથી હોય છે? શુદ્ધ દ્રવ્યાર્થિકનો વિષય કરીને બતાય, અને તેમાં ત્રણ ભેદનું સેવન કરવું એને શું કહેવાય છે? વ્યવહાર ગૌણ છે, પણ વ્યવહારી લોકો એનાથી સમજે છે માટે એનાથી કહેવામાં આજ. બાકી તો ખરેખર તો એક પણાનો આશ્રય કરવો આ એની જ મુખ્યતાથી એ દ્રવ્યાર્થિક નહીંથી કથન કરવામાં છે, પણ એ સમજતા નથી તો પર્યાય ભેદોથી એ સમજાવવામાં એ આવે છે. એક સરસ ગુરુદેવસિંહ આજના પ્રવચનમાં એક વાર લીધી, દ્રષ્ટિના વિષયમાં, શ્રદ્ધાના વિષયમાં ક્યારે પણ ભૂલે ચૂકે પણ, ભૂલે ચૂકે પણ દ્રવ્ય પર્યાયનો ભેદ તો નહીં, ઘણા દ્રવ્ય પર્યાયને અભેદપણે લે છે, એના માટે બહુ જ ખુલાસો સુંદર રીતે કર્યો. એને વાંચવું હોય થોડુંક વાંચી લે, ટાઈમ તો થઈ ગયો. 32 પાના ઉપર નીચે છે મુમુક્ષુ, એના ઉપર એક ગુરુદેસી સરસ ન્યાયથી વાત કરે છે. એમાં વાત આવે છે કે એક નયનો વિષય આ આવ્યો તો એક નય રહી ગઈ, પર્યાયના ભેદો એમાં રહી ગયા. જો દ્રવ્યને નિર્મળ પર્યાયને ભેગા લઈએ તો તો એક વિષય બાકી ન રહ્યો. ગુરુદેસે શું ન્યાય આપે છે? શુદ્ધ નયનો વિષય, ફરીથી એટલું નાખી, શુદ્ધ નયનો વિષય ઇઝ ઇક્વલ ટુ શ્રદ્ધાનો વિષય, ઇઝ ઇક્વલ ટુ દ્રષ્ટિનો વિષય. ભલે શ્રદ્ધા અને દ્રષ્ટિ એ શ્રદ્ધા અપેક્ષાનું છે અને નહીં છે જ્ઞાન, પણ બે નો વિષય કેવો છે? એક. હવે એમાં ગુરુદેશ શું લે છે કે જો તમે એમાં શુદ્ધ નયના વિષયમાં, શુદ્ધ દ્રાર્થિક નયના દ્રષ્ટિના વિષયમાં દ્રવ્ય ગુણ પર્યાયમય આખું જો લઈ લેશો તો એ તો નહીં આવી, તો નહીં તો એક ધર્મ રહ્યો તો બાકી વિષય શું બાકી રહ્યો? પદાર્થ આખો કેવો છે? દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. અને કાન મેં બે મુખ્યતા લેવાય ને, ટકવું અને પણવું. તો ટકવું એ દ્રવ્યગુણ પણવાનું છે અને પણવું એ. હવે બે નું અભેદપણું જો એક નહીં નો વિષય બની જાય તો બીજા નહીં માટે વિષય શું રહેશે? અને બીજો વિષય નથી તો નહીં કેમ કહેવાશે? તો દ્રષ્ટિનો વિષય અને પ્રમાણનો વિષય સરખો થઈ જશે. બે વાત, પ્રમાણ કોને ગ્રહણ કરે? અનંત ધર્માત્મક પદાર્થને. અને નહીં કોને ગ્રહણ કરે? એક વિષય. હવે એક જ નહીંમાં બે જો ધર્મો આવી ગયા તો પ્રમાણ માટે બાકી શું રહેશે? એક વાત. અને એક જ નહીંમાં જો બે ધર્મો આવી ગયા તો બીજા નહીં માટે વિષય કોણ રહેશે? જેમ કોઈ વ્યક્તિ માટે આપણે એમ વાત કરીએ કે આ રીતે તો આ અપેક્ષાએ ભાઈ તો બહુ સારા છે, એનો અર્થ શું થયો? એ વ્યક્તિની પૂર્ણ વર્ણન આવ્યું કે હજી એક પડખું બાકી રહી ગયું છે? તો એવી જ રીતે નહીંમાં સર્વાંગ વસ્તુ આવી જાય કે એનું એક પડખું આવી જાય છે. અને તેથી શુદ્ધ નહીંના વિષયમાં આ જો આપણા પરમ સદભાગ્ય છે, આપણા અભિપ્રાયમાં વ્યક્તપણે ન હોય પણ ગુરુદેવસિંહની ઉપસ્થિતિમાં પણ કોઈનો આવો એક અભિપ્રાય રહી ગયો, એના માટે ગુરુદેવસિંહ કરુણા કરીને આમાં ઘણું જ બુદ્ધિ એ વાત લીધી છે કે એક નહીંમાં જો દ્રવ્યગુણ પર્યાય તમે આખું લઈ જશો તો બીજા નહીં માટે વિષય જ શું રહેશે? આપણા અભિપ્રાયમાં પણ ક્યાંય સૂક્ષ્મપણે હોય તો આની તત્વની એટલી સ્પષ્ટતા રહેવી જોઈએ કે ક્યારેય મૂંઝવણ ન થાય. અને મૂંઝવણ વગરનું જ્ઞાન સાધનાના પંથે આવવાનું છે. જે જ્ઞાનમાં હજી સ્વયં મૂંઝવણ છે એ પંથે કેમ રીતે ચાલી શકશે? જ્ઞાનની સ્પષ્ટતાની એટલી રહેવી જોઈએ કે ક્યાંય મૂંઝવણ થાય નહીં. અને જ્ઞાનની સ્પષ્ટતા એ શ્રદ્ધાની દ્રઢતા થશે, અને તો ચારિત્રનો પુરુષાર્થ થયા વગર રહેશે નહીં. પરમ સદભાગ્ય આવા આપણને ગુરુદેશીના પ્રવચનો, ભલે ક્રમસર નથી પણ એક સિદ્ધ ભગવાનની સ્થાપનાના માટે પણ એક સાથે ગુરુદેશી કેટલો સુંદર વિષય સર્વાંગે આપણને એ બતાવે છે. તો એ પહેલી ગાથાના જ પ્રવચનો આપણે આ 5 દિવસ દરમિયાન, જેથી એક વિષય આપણને વધારે દ્રઢપણે થશે.